દસ લક્ષણ પર્વની આરાધનાનો આજે ત્રીજો દિવસ છે. માયા કસાઈથી રહિત આર્જવ ધર્મની આરાધનાનો અવસર છે. ક્રમે ક્રમે વાત થાય છે, પરિણમન તો એક સાથે હોય છે. જેમ ચૌદમી ગાથામાં સુધનૈના વિષયભૂત એટલે કે સમ્યક દર્શનના વિષયભૂત સુધાત્માની વાત ક્રમે કરીને આવે કે અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયમ, તો ક્રમમાં પાંચ બોલ છે પણ વસ્તુના અસ્તિત્વમાં તો પાંચે એક સાથે રહેલા છે. એમ અહીંયા ક્ષમા માર્દવ આર્જવ આદિ દસ લક્ષણની આરાધના ક્રમે કરીએ છીએ એ તો વ્યવહાર કાળની અપેક્ષા છે. ખરેખર તો વિતરાગતાની પ્રગટતા થાય એમાં દસેય એ લક્ષણ ધર્મ એમાં સમાઈ જાય છે, પણ વ્યવહાર કાળની અપેક્ષાના એ ક્રમો પડે છે. તો એ સાથે આપણે ભાવનામાં તો આપણને એ ભાવ સાથે રહેવા જોઈએ. આજે માત્ર ખાલી માયા કસાઈથી રહિત સરળતાને યાદ કરીએ પણ ક્રોધથી રહિત માનથી રહિત યાદ ન કરીએ એવું ન કરવું. સાથે બધા આ તો દસ તો વેણવા છે, બાકી કોઈ પણ વિભાવથી રહિત આરાધના કરવી એના આ પ્રસંગો છે. દસની તો મુખ્યતાથી વાત કરી છે, બાકી તો કોઈ પણ અંશ માત્ર પણ વિભાવ મને પ્રગટ ન હો એ વાત આપણને, અને ખાસ પૂજામાં એ રીતે વાત લીધી. પંચપરમેષ્ટિ અતિશય ક્ષેત્ર જીન પ્રતિમા એ બધાને કેવી રીતે નમસ્કાર, એમના સ્વરૂપને જાણીને યથાર્થપણે નમસ્કાર કરે. અરિયંતને નમસ્કાર કરવાથી અરિયંત કેવા હોય છે, 18 દોષથી રહિત 46 ગુણધારી હોય છે. સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું છું તો એનું સ્વરૂપ, અને જેનું સ્વરૂપ જાણશે એને ક્યારેય વિપરીતતા નહીં થાય. સાકરને સફેદ જાણશો કે ગળપણ રૂપે જાણશો, ગણપણ રૂપે જાણશું તો ક્યારેય પણ વિપરીતતા નહીં થાય. એ સફેદ છે પણ સફેદ તો બીજા પદાર્થો પણ છે. તો મૂળભૂત લક્ષણ સુધી સ્વરૂપ સુધી, જેમ આજે પણ ગુરુદેવ શીખ્યા બધા બોલમાં એક કોમન કઈ વાત આવતી હતી, સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો એ મૂળભૂત સ્વભાવ આત્માનો ક્ષમા સ્વભાવી છે, આત્મા જ માર્દવ સ્વભાવી છે, આત્મા જ સરળ સ્વભાવી છે, અને એવા સ્વભાવની સમીપ પહોંચવા માટે આ બધા વિભાવોથી રહિત થવાની આપણે આ પર્વોમાં ભાવના ભાવીએ છીએ. મુનિરાજને તો કેટલો ક્રોધ છૂટી ગયો, કેટલો માન છૂટી ગયું, કેટલું માયા છૂટી ગયું, ત્રણ ત્રણ કસાઈના છૂટીને એક અલ્પતા, એટલે કેટલી અલ્પતા, જેમ પાણીમાં અક્ષર લખીએ તો કેટલું રહે એમાં, એમ ન ગણીએ જેને જસ નથી. અને એટલા માટે તો મુનિરાજી કહેવા છે ઈસત સિદ્ધ છે. ઈસત એટલે ના નામ, જસ હાલતા ચાલતા સિદ્ધ જેને કહીએ છીએ. અલ્પ એ સંજલનના ક્રોધ માન માયાલોભ રહી ગયા છે, બાકી જોઈએ તો વિતરાગતાના જેને ઉછાળા થઈ પડ્યા છે, અતિન્દ્રિય આનંદના એવા વેદન થઈ પડ્યા છે કે કોઈ પણ પ્રતિકૂળતાનો ગંજ આવે કે પરીસા આવે એ પોતાના સ્વરૂપમાંથી એ ડગતા નથી. તો એવી દશા આપણને પ્રગટ થાય. માયા એક વિચાર કરીએ, દરેક કસાય સાથે બીજા સંકળાયેલા હશે. સામાન્યપણે માયા ક્યારે કરીએ છીએ, સામાન્યપણે અનેક પ્રકાર હોઈ શકે છે. કોઈક વસ્તુનો લોભ છે, કોઈક વસ્તુના લોભથી સીધી રીતે પ્રાપ્ત થવાનું મળશે તો કદાચ પુનથી જ મળશે, પણ છતાં આપણે શું માનીએ છીએ? સીધી આંગળીએ આપણે જ એ માયાને પ્રોત્સાહન આપ્યું છે, માયાનો સહજ સ્વીકાર કર્યો છે. તો એ કોઈક વસ્તુનો લોભ લાગે છે, એને પ્રાપ્ત કરવા આપણે શું કરીએ છીએ? માયા રચીએ છીએ. હવે માયા રચીએ છીએ એમાં કદાચ સાતાનો પુનનો ઉદય હશે, સફળ થાશું તો માયા સાથે માન આવશે, અને એ પાપના ઉદયે માયા સફળ નહીં થાય તો એની સાથે ક્રોધ થશે. આ રીતે કોઈ ને કોઈ પ્રકારે એક કસાય સાથે બધા કસાયો સંકળાયેલા હોય છે. તે આ તો એક મુખ્યતાથી વાત ચાલતી હોય. એક વિચાર કરીએ, માયા કરવાનું પ્રયોજન શું છે? મારા સ્વરૂપમાં શું ઓછું છે અને જગતમાં શું એનાથી અધિક છે કે મારે મેળવવું છે? કોઈ પણ પ્રકારે કોઈ વસ્તુની એને તૃષ્ણા જરૂરિયાત લાગી, એનો અર્થ થયો કે એ પોતાના અસ્તિત્વને અધૂરો માને છે, અને જ્યાં અધૂરાશ લાગશે ત્યાં શ્રદ્ધાનું એકત્વ નહીં થાય. શ્રદ્ધાની અર્પણતા પૂર્ણતામાં થાય છે, વિપરીતતામાં તો નહીં, અપૂર્ણતામાં તો નહીં, પણ પૂર્ણતાને શ્રદ્ધા સ્વીકારે છે. તો એ આજના લૌકિક સરળતા તો અનંતવાર કરી છે. કે આજે આજ ગુરુદેવસિંહે પ્રવચનમાં પોતાના જ જીવનનો એક પ્રસંગ જામનગરનો આપણને કહીને કીધું હતું કે સૌથી પહેલા ગુરુદેવસિંહ 1982માં એ જામનગર પધારેલા. નામ પ્રસિદ્ધ બહુ હતું, પહેલી વાર પધાર્યા, લોકો ઘણા જ પ્રવચનમાં આવતા, અને ત્યારે ગુરુદેવસિંહે શું કહેલું? મન વચન કાયાની સરળતા અને વિસંવાદ એ પુણ્યથી નામ કર્મ બંધાશે, શુભ નામ કર્મ બંધાશે, અને મન વચન કાયાની વક્રતા એનાથી પાપ નામ કર્મ બેથી શુભ બંધાશે, કર્મ બંધાશે. મન વચન કાયાની સરળતા હો કે મન વચન કાયામાં એકબીજાથી વિપરીતતા વક્રતા હો, એક નામ કર્મ જ બંધાવાનું છે. અને એ ગુરુદેવસિંહે શેમાંથી કાઢીને દીધું? જ્ઞાન સાગર કરીને એમાં એ પુસ્તક હતું, એમાં, અને એ પણ યોગાનુયોગ ક્યાંથી છપાયેલું? જામનગરમાં જ એક પુનાતર ફેમિલી તરફથી છે. ગુરુદેવસિંહ કહે, તમે રાજ ગામમાં તમારાથી છપાયેલમાં આવું લખ્યું છે, મન વચન કાયાની સરળતાથી નામ શુભ નામ કર્મ બંધાય. ગુરુદેવસિંહના જીવનમાં ન્યાયથી તર્કથી સિદ્ધ થાય એ જ વસ્તુ સ્વીકારવી, અને એ સ્વીકારીને અનુભવ સુધી પહોંચાતા. તો એ ત્યાં ગુરુદેવસિંહ કહે, ધર્મ જો એનાથી થતો હોત તો બંધ કેમ થયો? મન વચન કાયાની સરળતાથી જો ધર્મ થતો હોત તો એનાથી બંધન એ કેમ થયું? એ વિષય ગુરુદેવસિંહ લીધો હતો. તો આજે એક ફરીથી વિચારે, મન વચન કાયાની સરળતા. તો કોઈને મન ન હોય, વચન ન હોય તો એને તો સરળતા જ હશે ને, કારણ કે એને ત્રણ તો છે ને, એને ખાલી શું છે? એકેન્દ્રી જે હોય એને શું હશે? ખાલી એક કાયા છે, એને મન પણ નથી, વચન બોલવાનું પણ નથી, તો સરળતા હશે કે નહીં? અહીંયા નથી એ તો મહાપાપનો ઉદય છે. અને એક ગુરુદેવસિંહ તો એ વાત લીધી, જેને મનુષ્ય થઈને પણ જો મન વચન કાયાની વક્રતા છે, માયાચારી છે, તો સમજી લેવું વર્તમાનમાં તિર્યંશ ગતિ છે. મનુષ્ય થઈને પણ જો આવા પરિણામ છે તો સમજવું એ વર્તમાન કઈ ગતિ છે? એ તિર્યંશ ગતિ છે. સમયસારના પરિશિષ્ટમાં એકાંતવાદીને આચાર્ય દેવે પશુ કહીને કહ્યું છે. સમયસારમાં એકવાર 72 ગાથામાં ભગવાન આત્મા કહીને બોલાવે, અને પરિણામની વિચિત્રતા જોઈને, અરે અનેકાંત સ્વરૂપ વસ્તુ હોવા છતાં તો એકાંતે માનીને ચાલ્યો આવે છે. તો જેમ પશુને વિવેક નથી એમ તને જ્ઞાનનો વિવેક નથી. તું કોના જેવો છો? પશુ. એક વાત. અને જે અનેકાંત સ્વરૂપ વસ્તુ હોવા છતાં સર્વથા એકાંત માને છે એ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વનું ફળ શું હોય છે? તીવ્ર કસાય આદિ છે, હિંસા, જૂઠું, ચોરી. તીવ્ર કસાયનું ફળ નરક છે. અને વિપરીત અભિપ્રાય મિથ્યાત્વનું ફળ નિગોદ. અને નિગોદ એ તિર્યંચ ગતિ છે. ક્યારે પણ મિથ્યાત્વના ભાવમાં મારે રહેવું નથી. જે પોતાના સ્વભાવને થી વિપરીત પરિણામ કરે છે એનો સ્વભાવ એટલો આચ્છાદિત થઈ જાય છે કે હું આત્મા છું એટલો વિચારવાનો પણ એને અવસર નહીં મળે. સ્વભાવનો નિષેધ તો પ્રણતિમાં સ્વભાવ એટલો આચ્છાદિત થઈ જશે કે હું આત્મા છું એવો વિચાર કરવાનો પણ એને યોગ્યતા નહીં રહે. તો આજના દિવસે મુનિરાજ આ 10 ધર્મના શું છે? એ આરાધક છે ને? ધારક છે કે આરાધક છે? આરાધક કોણ છે? સમ્યક દ્રષ્ટિ, પંચમ ગુણસ્થાન વર્તી, સમ્યક દ્રષ્ટિ અને આપણે એના શું છે? આરાધના કરવાની ભાવના વાળા છે. મુનિરાજ તો સ્વયં આવા 10 ધર્મના શું છે? ધારણ કરવા વાળા છે. આપણે સમ્યક દ્રષ્ટિ અને પંચમ ગુણસ્થાન વર્તી અને અંશ રૂપે પ્રગટ થયું છે. અને આપણને આવી દશા પ્રગટ થાય એની આપણે એક ભાવના કરીએ છીએ. તો આ પ્રસંગમાં ભાવના અને આવી દશા પ્રગટ થઈ એવા મુનિરાજો પ્રત્યેની ભક્તિ. આરાધક જીવો આવી દશાને પ્રાપ્ત થયેલા છે એના પ્રત્યેની ભક્તિ, બહુમાન. અને આવી દશા આપણને પ્રગટ થાય એવી આપણને એ ભાવના હોય છે. ચલો આજે થોડું ગુરુદેવસિંહના પ્રવચનમાં તો ઘણું છે, એમાં એક થોડી એક વાત લઈએ. પાનું 32 કાઢીએ, 32 પાનું. બહુ સુંદર ન્યાયથી ગુરુદેવસિંહ પહેલી પેરેગ્રાફ કહે છે કે બીજી લાઈન છે આમ તો, પણ એ જ છે. હે આત્મા, મળે છે 32 પાને કોને સંબોધન કરે છે? ખરેખર જો આપણને સંબોધન કરતા હોય તો વિચારવા જેવું, હું મને આત્માપણે માનું છું કે શરીરપણે માનું છું? સંબોધન મને કરે છે તો સારી વાત છે. તો હું મને કેવા રૂપે સ્વીકારું છું? સંયોગ રૂપે કે સ્વભાવ રૂપે? તો કે હે આત્મા, તને કાંઈ શરણ જોવે છે કે નહીં? બહુ સુંદર કરુણા ભૈરવ આપણને પ્રશ્ન કરે. ના, અમે તો બધા કેવા છીએ? એકદમ સુરક્ષિત છીએ ને, સિક્યોર કહે ને, ટોટલી સિક્યોર છીએ. તમે કહો તો અમે તો LIC પોલિસી છે, મેડિક્લેમની છે, પછી હજી કદાચ બિલ્ડિંગના આગ લાગે ના, ઘણા પ્રકારની છે ને બધી. વી આર ટોટલી કેવા છે? સિક્યોર છે. અમારે તો 24 કલાક સોસાયટીમાં કોણ હોય છે? સિક્યોરિટીનો ફોગ કર્યો છે ને. આપણી જેવા અશરણ જગતમાં કોઈ જ નથી. સંયોગની દ્રષ્ટિ વાળાને ક્યારે સંયોગ છૂટશે એનો ભરોસો નથી. આજે જેમ આવ્યું હતું એ તો આયુષ કોઈને અનંતકાળનું નહીં હોય. જે કોઈ સંયોગ છે કેવા હશે? અલ્પકાલીન જ હોય છે. અને અલ્પકાલીન સંયોગ વચ્ચે આપણે આપણી જાતને સિક્યોર માનીએ છીએ. કેટલી વિરુદ્ધતા, વિચિત્રતા છે. અલ્પકાલીન સંયોગ વચ્ચે સંયોગવાળા આપણે છીએ. અને આધાર કોનો લીધો છે? સંયોગનો. અને હું માનું છું કે અનિત્યનો આધાર લઈને હું સદાકાળ ટકી શકીશ. આધાર કોનો લીધો? અનિત્યનો. અને કલ્પના શું કરું છું? હું નિત્ય ટકવાનો. 12 ભાવનામાં એટલી ક્રમ લીધો છે. કઈ પહેલી ભાવના લીધી છે? અનિત્ય. અનિત્ય પછી અશરણ અને અશરણ પછી સંસાર સુખમય છે. સંસાર ખાલી યાદ ન રાખો, સંસાર સર્વથા દુઃખમય. તો જ્યાં અનિત્યપણું છે ત્યાં અશરણપણું હોય છે, અને જ્યાં અશરણપણું છે ત્યાં દુઃખ સિવાય બીજું કાંઈ નહીં. તો આવા અનિત્ય સંયોગ વચ્ચે તો અહીંયા ગુરુદેશિક આપણને પૂછે, તને કાંઈ શરણ, કાંઈ શરણ જોવે છે કે નહીં? અરે ક્યારેક, જેમ આજે ગુરુદેશે કીધું, પોતાના દોસ્ત થયા હોય તો પોતાના ગુરુ પાસે બાળકની જેમ નિર્દોષપણે જેમ છે તેમ, અધિક થયા હોય એને ઓછા કરીને ન કહેવા, અને જે રીતે થયા હોય એનાથી બીજી રીતે ન કહેવા. તો ખરેખર એક જ્ઞાનીની વાણી કાને પડે, અંદરમાંથી જેવો છે તેવો એ સ્વીકારતો હોવો જોઈએ. એ તો સંત મહાત્મા તો એમ જ કહે ને, અમે તો અહીંયા એકદમ સિક્યોર વ્યવસ્થિત છીએ, અનિત્યતામાં પડ્યા છે. તો શરણ જોવે છે કે નહીં, એક વાત. પછી શરણ સાથે શું લીધું? શાંતિ જોવે છે કે નહીં, શું લિંક લીધી? જ્યાં શરણ નહીં હોય ત્યાં અશરણમાં ચિંતાની આકુરતા છે, અને જ્યાં નિત્ય શરણ બુદ્ધ. મુનિરાજ એ રીતે તો વન જંગલમાં હોવા છતાં નિર્ભયપણે કેમ રહી શકે છે? મુનિરાજને દિવસ રાત શેની ચિંતા થતી હશે કે શરીરમાં કોઈ રોગ આદિ થશે કે નહીં, કોઈ હિંસક પ્રાણી આવીને ખાઈ જશે, મરણ થશે કે નહીં, શું હશે? વન જંગલમાં એકલા અટુલા રહે છે, ભય હશે કે નહીં, નિર્ભય કેમ રહી શકાય? જ્યાં પોતાપણું છૂટી ગયું છે ત્યાં હવે ભય શેનો? કદાચ એ લઈ જાય તો એ મારો શત્રુ નથી, એ મિત્ર છે. એ શબ્દ ક્યાંથી વાપર્યો? પરમ મિત્રનો જાણે પામા. કારણ કે આપણે શરીરાદિમાં આપણાપણું મમત્વપણું માયનું હોવાથી આપણને નિરંતર ભયમાં રહીએ છીએ. અને મુનિરાજે પોતાનો એકત્વપણું તો સમ્યક દર્શન થતા છૂટી ગયું, હવે તો અસ્થિરતાનો રાગ પણ એટલો અલ્પ થઈ ગયો છે. અલ્પ અસ્થિરતા રહી ગઈ છે, જરા પણ એકત્વ નથી રહ્યું. અને એવી નિર્ભય દશા જો ન હોત તો ઉપયોગની સ્થિરતા ન હોત. વન જંગલ છે, એકલા અટુલા છે, પણ અસ્થિરતાનો ભાવ છૂટી ગયો હોવાથી એ નિર્ભય છે, અને નિર્ભય હોવાથી જ ઉપયોગની સ્થિરતા જામીને સાતમું ગુણસ્થાન આવે. એ તો હર ક્ષણે ને પડે એ જે છઠ્ઠી સાતમે મુનિરાજ ઝૂલતા હોય છે, જો ભય સંજ્ઞા હોય, ભય હોત તો આવી સ્થિતિ ન બને. તો અહીંયા ગુરુદેવજી પૂછે, તને શરણ જોવે છે કે નહીં? અને એનો અર્થ, જેને શરણ હશે એને શાંતિ, ચિંતા નહીં હોય, આકુરતા નહીં હોય. હજી ત્રીજો પ્રશ્ન, તારે સ્વતંત્રતા, એટલે કે સ્વતંત્રતાનો કાંઈ પ્રગટ ભાવ કરવો છે કે નહીં? ફરીથી શું આવ્યો? સ્વતંત્રતા પછી અર્થ શું છે? સ્વતંત્રતાનો કોઈ પ્રગટ ભાવ, કાંઈ પ્રગટ ભાવ. પ્રગટ ભાવ કેમ લીધો? સ્વતંત્રતાનો કાંઈ પ્રગટ ભાવ કેમ? શક્તિ સામર્થરૂપ તો પદાર્થ સ્વતંત્ર છે જ, એ ગુણ કયો છે? પ્રભુત્વ નામની શક્તિ છે, જેનો પ્રતાપ કોઈથી ખંડિત થઈ શકતો નથી. એવી સ્વાધીનતાથી, સ્વતંત્રતાથી સ્વભાવમાન પણું તેનું નામ પ્રભુતા. સ્વભાવ સામર્થ તો પૂર્ણપણે છે જ, સ્વાધીનપણે છું જ, હવે પર્યાયમાં પ્રગટતા કરવી છે કે નહીં? શરણ હશે તો શાંતિ, અને આવી શાંતિ ક્યાં હશે? એ સ્વતંત્રતામાં. કરવો છે કે નહીં? કરવો છે કે નહીં? સુજાવ આવશે આપણા હૃદયમાંથી. શબ્દોથી તો બોલી લેશું, બહુ ઇઝી છે. શબ્દોથી બોલવું એ સહેલું છે, વિકલ્પ કરી લેવો સહેલો છે, અને પ્રણમન કરવું એ પુરુષાર્થ છે. શબ્દોથી અનંતવાર કરી લીધું છે, વિકલ્પથી પણ કરી લીધું છે. ખરેખર જ્યાં પુરુષાર્થનો કાળ આવે છે ત્યાં શું કહેવાય, ગુજરાતીમાં એને શું કહીએ, પરોઠના પગલા કરીએ છીએ. ગુજરાતી તો ખબર પડે ને, પરોઠના પગલા એટલે નહીં પાછા વળી જઈએ છીએ. બોલીએ જે ને આરંભે સુરા, બોલવામાં તો સુરા છે, વિકલ્પમાં સુરા છે, પણ જ્યાં ખરો ટાઈમ આવે, જેમ કે ને વાતો તો બહુ કરે, ગમે ત્યારે હોય ત્યારે બોલાવજો, રાતના 12 વાગે પણ આવીશ ને ભૂલાઈ ચૂકે કંઈક બોલાવ્યા તો ત્યાં શું આવું જ જાય છે, હું આવું તો ખરો પણ મારે હમણાં જણા કંઈક એ શું છે, પરોઠના પગલા છે પાછા વળીએ. તો અહીંયા કહે છે કે હવે તારે કરવું છે કે નહીં આવું, અને એ વિના અનાદિકાળથી દુઃખી થયેલો છો. દુઃખી છો શબ્દ શું છે, ક્યારે ફરીથી આત્માનું ચૈતન્ય શરણ, પૂજ્ય બેનસીના શબ્દોમાં પણ આવે છે ચૈતન્ય શરણને લક્ષ્યગત કરીને. બાકી સંસારમાં જન્મ સાથે મરણ જોડાયેલું જ છે. જે જીવ પુરુષાર્થ નહીં કરે એને જન્મ પછી મરણ આવશે, અને જે જીવ પૂર્ણતાના આશ્રયે પૂર્ણતાનો પુરુષાર્થ કરશે એને જન્મ પછી નિર્વાણ આવશે. પુરુષાર્થથી અધુરાશ્રય તો પણ ભવનો પલટો આવશે. અસ્થિરતાના વિકલ્પ સહિત પણ જો ભવ પૂરો થયો તો એ બીજું શરીર મળશે, પણ પૂર્ણ તત્વના આશ્રય પૂર્ણ પુરુષાર્થ કરી લીધો તો જન્મ હતો પણ પછી એ મરણ નહીં આવે. નિર્વાણ તો એ જન્મ પછી મરણ છે. તો અહીંયા કહે છે કે એ વિના, એટલે કે ચૈતન્ય શરણ વિના, એની શાંતિ વિના અને સ્વતંત્રતા વિના, અનાદિકાળથી દુઃખી થયેલો થયેલો કોને દેખાડ્યું, ભૂતકાળ, અને વર્તમાનમાં પણ કેવો છો, દુઃખી છો. ભૂતકાળમાં પણ દુઃખી થયેલો કઈ ગતિમાં, ગતિ પૂછો છો શું, આ તો કોલસો કેવો, કાળો કે સફેદ. અરે કોલસો બોલો પછી પ્રશ્ન શું હોય, એમ એક બાજુ ગતિ બોલવું અને પછી ઓપ્શન આપવા સુખી કે દુઃખી, પ્રશ્ન જ નથી. તો એ દુઃખી થયેલો અને દુઃખી છો, પણ તને તારા દુઃખની ખબર નથી. જો કેવું અજ્ઞાનતા દેખાડી, વેદન શેનું છે, દુઃખનું, અને પોતાના વેદનને સ્વીકારતો નથી, આ એનું અજ્ઞાન છે. સ્વીકારીએ ન સ્વીકારીએ વેદન તો ચાલુ જ છે. તો દુઃખી હતો, દુઃખી છો, પણ તને દુઃખની એ ખબર નથી. નિગોદાદીના દુઃખો, નરકાદીના દુઃખો, અનંતવાર મનુષ્ય પર્યાયમાં ફરીથી દુઃખ સેના લીધા, નરક નિગોદના નહીં, સેના સાથે લીધા છે, મનુષ્યમાં દેવમાં ચારેય ગતિમાં થોડી થોડી આકુતા જ છે. શું શબ્દ વાપરો છે, એકલી, અને પાછો શું છે, જ છે, એકલી આકુતા જ છે. કોને કહે છે આ વાત, કઈ પરિસ્થિતિમાં કહે છે, કમસે કમ એક વિશ્વાસપાત્ર ગુરુને તો સ્વીકાર્યા છે કે નહીં, તો એમની કહેલી વાતને આપણે અંતર હૃદયથી કેમ સ્વીકારતા નથી. એમણે આપણી પરિસ્થિતિ જોઈ રહ્યા છે, અને એ મિથ્યાત્વના ફળમાં શું થઈ શકે એ પણ જોઈને ભૂતકાળ આપણો કહી દીધો છે. દુઃખી થયેલો હતો ભૂતકાળમાં, દુઃખી જ છો, ચાહેશો ભૂતકાળમાં ગમે તે દેવગતિમાં મનુષ્યમાં ગયો, દુઃખને આકુતા છે. અરે આકુલતાનો વેદનનો સ્વીકાર કરશું તો આકુલતા ટાળવાનો કંઈક પુરુષાર્થ જાગશે. અમને તો બધી સગવડતા છે, બધી અનુકૂળતા છે, અમે ઈચ્છીએ એવું અમને બધું, અરે ઈચ્છીએ નહીં, ઈચ્છા કરતા વધારે મળી રહે છે કોઈમાં પણ, અને એ જ માયાચારી છે. દુઃખના વેદનમાં સુખની કલ્પના, આ વિપરીતતા છે. માયા, માયા કોને કહેવાય, હોય તેવું સ્વીકારે નહીં અને સ્વીકારે તેવું હોય નહીં. જુદું જ આપણે કરીએ છે દુઃખના વેદન અને માની લઈએ છે સુખનું વેદન છે, તો એ આકૃતતા છે. એ ઇન્દ્રના ઇન્દ્રાસનમાં, ફરીથી ભૂતકાળમાં આવી દશામાં ઇન્દ્રના ઇન્દ્રાસનમાં અપસરાવો ક્રોળ તે વિષયને ભોગવે તો પણ એમાં શું છે? આ એક દ્રષ્ટાંત આપીને શું સિદ્ધ કરવું છે? ગુરુદેવે શું કરે? ગમે તેવા અનુકૂળતાના ગંજમાં, ગંજ તો ખબર ને ઢગલો, પાંચેય પ્રકારના ઇન્દ્રિયો વિષયો એને પૂર્ણપણે મળતા હોય અને તો પણ એમાં શું છે? એકલી આકુળતા. અને હવે એનાથી આગળ શબ્દ બળતરાઓ સળગે છે. અહીંયા તો અગ્નિ સળગે હાથ નાખે તો લાગ્યું છે, થોડી ગરમી વધે તો લાગ્યું છે, પણ આ કોઈ પણ પાંચ ઇન્દ્રિયના અનુકૂળ વિષયો વચ્ચે એ કોઈ જ્ઞાનીના આ શબ્દો શબ્દો માટે નથી હોતા. શબ્દો શું વાપરો છે? આકુળતાની બળતરાઓ એ સળગે છે. દોલતરામજી છડાળામાં શું એના માટે શબ્દ વાપરે? રાગ આગ દાહ દહે સદા. સદા શબ્દ વાપરો છે. રાગની આગની દાહ પીડા સરખી સળગી રહ્યા છે. આપણે સોગાનીજીના શબ્દોમાં કહીએ તો શુભ રાગમાં કેવું દુઃખ લાગે છે? ભઠ્ઠી જેવું. વાંચી લઈએ, બોલી લઈએ, કહી લઈએ, પણ ક્યારેક ભાવનું ભાષણ નહીં થાય ત્યાં સુધી એ પુરુષાર્થ ઉપાય નહીં થાય. ભાવનું શું થવું જોઈએ? ભાષણ. કોઈ ક્યારે મીઠાઈની વાત કરે, ગોળ શક્કર ખાંડની વાત કરે, આપણને શું ભાષણ થાય છે? ભલે મોઢામાં નથી પણ ત્યારે શેનું થાય છે? ગળપણ સ્વાદનો આપણને ખ્યાલ આવે છે કે નથી આવતો? આપણને એનો કેટલો પરિચય ને કેટલું છે? એમ અહીંયા હવે કમસે કમ પોતાના વર્તમાનના વેદનનો તો એને અહેસાસ, એને ભાષણ તો થવું જોઈએ કે નિરંતર આકુતાની બળતાઓ સળગે છે ત્યાં. દુઃખ દુઃખ અને દુઃખ ફરીથી રિપીટ કરાવે છે. દાસ દાસ હું દાસ જ એમ કહીને કોઈને નક્કી કરાવવા માટે ત્રણ વાર કરીને શું છે? મનથી નક્કી કર, વચનથી નક્કી કર, કાયાથી. એમ દુઃખ દુઃખ અને દુઃખ ચારે ગતિમાં દુઃખ છે. હવે કહે છે છતાં આ ભ્રમણા કેમ થઈ જાય છે? ભ્રાંતિ કેમ થઈ જાય કે અપેક્ષાથી એમ કે ક્યારેક બહુ દુઃખ હોય એનાથી ઓછું થાય તો લોકો એમ કહે કે આ સુખી. લોકો કહે ને પોતે જ માની બેસ. જો ફરીથી આખા ચારેય ગતિ અને કોઈ પણ વિભાવ પ્રેરણામાં શું લાગ્યું હતું? એકલી આકુરતા જ છે. તો કહી કે અમને સુખ જેવું લાગે, સુખ લાગે છે ને, તે શું થયું છે? તીવ્ર દુઃખમાંથી મંદતામાં આવે છે તો શું થાય છે? મંદ દુઃખમાં સુખની કલ્પના, એ પણ વિપરીતતા છે. મંદ દુઃખ પણ દુઃખ છે, એ આકુરતા જ છે, એમાં ક્યાંય અનાકુરતા એ નથી. અને એ વાત કરીને ગુરુદેવે વૈરાગ્યની વાત કરી અને એમાં જ પછી મોક્ષમાર્ગ પ્રકાશકનો આપણને દ્રષ્ટાંત આપ્યો. તીવ્ર એક ડિગ્રી ચાર ડિગ્રીનો તાવ હોયનો ઓછો થાય તો સારું છે એમ કહેવાય છે, પણ એ 99 ડિગ્રીનો તાવ પણ તાવ જ છે. હવે એના પછીનો પેરેગ્રાફમાં વાંચીએ. આચાર્ય કહે છે કે ભાઈ, એક સત્યના શરણ વિના તારું દુઃખ કોઈ દી ટળશે નહીં. શું છે શબ્દ? શું વાપરો છે? એક જ સત્ય. બધું જ સત્ય નથી, સત્ય એક જ છે. સત્યના ક્યારે પણ પ્રકાર હોઈ શકે નહીં, અડધું સત્ય ને પોણું સત્ય ને. સત્ય હશે એ પૂર્ણ જ હોઈ શકે છે. જો અડધું સત્ય માને, બે ને બે ચાર છે, કેટલા ટકા સત્ય છે? 100%. અને બે ને બે બે લખે તો કેટલા ટકા થયું? કેટલા ટકા સાચું થયું? 4 ના 2 કેટલા થાય? 50% થાય ને. 50% એ સાચું કે નહીં? 2+2=3 લખે તો કેટલા ટકા એ સાચું થશે? 75% તો સાચું કે નહીં? સત્યમાં ક્યારેય પર્સન્ટેજ ગોતીશ નહીં, સત્ય એ પૂર્ણ સત્ય હોઈ શકે. જો આવું જ લોજિક જો લગાડવું છે તો 2+2 શું લખી શકાય? 8 લખીશ તો 200% થશે, 16 લખીશ તો 400% થશે. સત્ય એક જ હોય છે, સત્ય એક જ પૂર્ણ હોય છે. તો એક સત્ય ના શરણ વિના, પોતાનો સત્સ્વરૂપ ભગવાન આત્માના શરણ વિના તારું દુઃખ, ફરીથી ઓલામાં શું હતું? શરણ જોવે છે ને, તો શરણ ક્યારે હોય? સુખી થઈને કે દુઃખી થઈને? શરણ કોણ ગોતે? દુઃખી હોય કે સુખી હોય? તે દુઃખી નો ગોતે, સુખી નો ગોતે. દુઃખ છે ત્યારે તો શરણ ગોતે છે. તો તારે તું શરણ ને ગોતે નો કે તું દુઃખી છો? તો એક સત્યના શરણ વિના તારું દુઃખ કોઈ દી ટળશે નહીં. અને એ સત્યના શરણને માટે આ 14મી ગાથામાં સુદનયનો વિષય કહેવામાં આવે. સુંદર રીતે ગુરદેશી આખી ગાથા સાથે શું લીધી? લિંક લીધી. એ 14મી ગાથા કયો વિષય છે? શુદ્ધ નહીં, કારણ કે એની ગાથામાં એને હે તું શુદ્ધ નહીં તું જાણ, ગાથાના અર્થમાં પણ હે શિષ્ય તેને તું શુદ્ધ નહીં છે. ગાથાના અર્થમાં છે શબ્દ શું વાપરો છે? શિષ્ય. આપણને આચાર્ય શું કહીને બોલાવે છે? અરે એ પણ આપણા સદભાગ્ય કે આચાર્યદેવ આપણને એમના શિષ્ય તરીકે એ સ્વીકારે છે. તો કંઈક પાત્રતા તૈયાર કરવી પડશે. નિર્ગ્રંથ વિતરાગી આચાર્ય દેવના શિષ્ય થવા માટે પણ આપણે કંઈક પાત્રતા કેળવવી પડશે. તો હે શિષ્ય તું શુદ્ધ નહીં. તો એ શુદ્ધ નહીં શેના માટે છે? કે સત્યના શરણને માટે. અને સત્યનું શરણ શેના માટે છે? કે એ વિના ક્યારે પણ દુઃખ એ ટળવાનું એ નથી. 33મા પાને થોડુંક જોઈએ ગુરદેવસિંહને આચાર્યદેવ પ્રત્યે કેવી ભક્તિભાવ ઉછળાય એનો વાત કરીને 33 પાને ઉત્તર પછી. આ અનંતકાળનો અજાણ્યો પંથ, અને એ પંથમાંથી કેમ નીકળીને બીજે પંથે જાઉં? હવે આ પંથમાં પ્રવેશ કરવા માટે એક ઘણી બહુ વિચાર મંથન બાપ. શું છે? બાપુ એ મંથન માગે છે. શું મંથન માગે? સદનાદિના પંથમાંથી છૂટીને એક સાચા પંથમાં આવવું. એના માટે શબ્દ શું વાપરો છે? બહુ વિચાર અને મંથન માગે છે. અને ભગવાન સર્વજ્ઞે કયો એ માર્ગનો જે નિર્ણય કરે અને ધર્મ ન પામે એમ ત્રણ કાળમાં બને નહીં. પેલી શેની વાત કરી? એક દુર્લભતાની. ઘણું વિચાર મંથન કરીશ ત્યારે વિપરીત મનમાંથી સાચા પંથમાં આવીશ. અને હવે ગેરંટી આપે કે આવો સર્વજ્ઞ પરમાત્માએ કહેલા માર્ગનો જો તને નિર્ણય થઈ ગયો તો નિશ્ચિત માનજે કે તને ધર્મ થયા વગર રહેશે નહીં. સેના ઉપર વજન મૂક્યું છે? વિચાર મંથન કરીને નિર્ણય કરવા. અને નિર્ણય કરે તો ગેરંટી છે કે તને ધર્મ થયા વગર રહેશે નહીં. અહીં આચાર્ય મહારાજ અહીં અમૃતને ખોલી નાખ્યા છે. અમૃતચંદ્રાચાર્ય શું એમનું નામ જ છે? તેમણે શું કર્યા છે? અમૃત ખોલી નાખ્યા છે. ક્યાં ખોલ્યા છે અમૃત? ક્યાં ખોલ્યા છે? ક્યાં ખોલ્યા છે અમૃતચંદ્રાચાર્ય દેવ? અમૃત ક્યાં ખોલ્યા છે? ક્યાંક હશે ને, 1000 વર્ષ પહેલા ક્યાંક હશે. સમયસાર એમાં અમૃતચંદ્રાચાર્ય દેવ અમૃત ખોલ્યા છે. ગાથા ટૂંકી પણ કોણ જાણે ક્યાંથી એવા ભાવ ખેંચી ખેંચીને આમાં ભરી કાઢ્યા. શું છે ગાથા? કુંદકુંદ આચાર્ય દેવને તો કેટલી છે? 2 લાઈનની ટૂંકી છે. ગાથા ટૂંકી પણ કોણ જાણે. કોણ જાણે એટલે કોઈ જાણતું? કોણ જાણે એટલે શું? આવો ક્યાંય શબ્દ પ્રયોગ તો ખબર હશે ને, એ વ્યક્તિ કોઈ એવી છે, તો એવો શબ્દ ક્યારે આવે? જેને વર્ણવા માટે શબ્દ ન મળે ત્યારે આવો શબ્દ પ્રયોગ હોય. એની એવી ઉત્કર્ષતા લાગે. કોઈ શબ્દ કે કોણ કેવો હોય તે એનો અર્થ છે કે એ વર્ણન કરવા માટે અથવા સરખામણી કરવા માટે કોઈ વસ્તુ નથી જળતી. અને ત્યારે કે કોણ જાણે આવા ભાવો ક્યાંથી એમને અંદરમાંથી, શબ્દોની અલ્પતા અને આટલી ભાવોની વિશાળતા. શબ્દ તો શું છે, અલ્પ છે, પણ અંદર ભાવો કેવા છે. અને એટલા માટે તો આપણે સ્તુતિમાં બોલીએ છીએ ને, ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના. એકવાર એક શબ્દોની પાછળ રહેલા ભાવનો વિચાર કરીએ, પણ શું થાય, તત્વ પામવાની એવી ઝંખના થતી નથી કે જેથી આપણને એક પ્રશ્ન ઉઠે. ક્યાંક પ્રયાસ કરશો ને પ્રયત્ન, તો શું થશે, કંઈક પ્રશ્ન ઉઠશે. પણ એક અભિપ્રાય થઈ ગયો છે કે મને બધું હવે સમજાઈ ગયું છે, આવડી મેં જાણે. અરે 19મી વાર જાહેર પ્રવચનમાં પણ ગુરુદેવજી એ કહી કે જેવું મને ભાષે છે એવું ભાષણમાં આવતું ન. અરે બ્રહ્માંડના ભાવો ભૈરા છે, ક્યારેક અંદર ડૂબકી તો મારીએ, એના ભાવોની ઊંડાણમાં જઈએ તો ખરા. તો કોણ જાણે ક્યાંથી એવા ભાવ ખેંચી ખેંચી આમાં ભરી કાઢ્યા છે, ગજબ કામ કર્યા છે. અમૃતચંદ્રાચાર્ય, અનુભવની દ્રષ્ટિ થઈ એ વળી જુદું. એ વળી જુદું એટલે અનુભવી પુરુષો તો અને આવા આચાર્ય તો ઘણા, મુનિરાજો તો ઘણા થયા હોય, પણ આ તો ક્ષોભસમની રેલમ છે. આ એક વિશિષ્ટતા છે. આચાર્યો મુનિવરો તો ઘણા થયા હોય, પણ પોતાના અનુભવની વાત એ શબ્દો દ્વારા વ્યક્ત કરવાનું સામર્થ્ય બધા પાસે ન હોય. અનુભવી પુરુષો ઘણા થયા, પણ ગુરુદેવજી જેવો વાણીનો યોગ, એક વિષય ચાલતો હોય અને જ્ઞાનમાં કેટલા ભાવો સાથે રમતા હોય. આવ્યો જ ભાવ બીજા શાસ્ત્રોમાં ક્યાં છે? આ ભાવોની બીજી અપેક્ષાએ બીજું કથન બીજે ક્યાં છે? જગતમાં વિપરીત માન્યતા કેમ ચાલે છે? એક પ્રવચન એક સર્વાંગે આવી જતું હોય છે. આપણને તે પ્રત્યક્ષ ખ્યાલમાં આવે છે. અહીંયા તો આચાર દેવે ક્ષોભસમની રેલમ છેલ અને એ દરિયો વેડાવે છે, અને એ ઉપરથી આજે ગાથા ચાલી. એ 14મી ગાથામાં આપણે થોડા પહેલો બોલ આપણે ચલાવ્યો હતો, થોડોક બીજા બોલ અને ત્રીજા બોલ ઉપર આપણે આવીએ, પછી આગળ ચાલશું. પહેલો બોલ કેમ લીધો હતો આપણે ગઈકાલે? અબદ્ધ સ્પષ્ટ. અબદ્ધ સ્પષ્ટ એટલે 38 પાનો છે, સમયસાર મૂળ શાસ્ત્ર જે છે 38 પાનો, એમાં બે શબ્દો છે, બંધાયેલ નથી અને સ્પર્શાય. અબદ્ધ, બદ્ધ, બદ્ધ એટલે બંધાયેલ. હું 8 કર્મથી, જેને નામ દ્રવ્ય કર્મ કહેવાય, જ્ઞાનાવરણની દર્શ, એનાથી હું ફરીથી બંધાયેલ છું કે નથી બંધાયેલ, બંધાયેલું છું કે નથી બંધાયેલ. આજ ગુરુદેવ એનો ઘણો ખુલાસો કર્યો. પર્યાયથી જોઈએ એક ક્ષેત્ર આવગા સંબંધમાં તો 8 કર્મથી બંધાયેલો છે એવું પણ જે નકાર કરશે, પર્યાયની યોગ્યતાનો પણ જે નિષેધ કરે છે, એ સ્વભાવ સુધી નહીં પહોંચે. એ બધાને ગુરુદેવ મિથ્યાત્વ, અગ્રહિત ગ્રહિત મિથ્યાત્વ. પહેલા તો શું છે, એનો પર્યાયનો એક સમયનો ધર્મ છે, એનો પણ જો નિષેધ કરે પર્યાયગત ધર્મનો, તો એ તો ગ્રહિત મિથ્યાત્વ છે. કે પર્યાયમાં અત્યારના તો અહીંયા અબદ્ધમાં લેવું છે કે એક ક્ષેત્ર આવી ગયા, પૂતગલ કર્મનો બંધ છે, દ્રવ્ય બંધ છે, અને બીજું સ્પર્શાયેલ નથી, નો કર્મ, શરીર આદિથી હું સ્પર્શાયેલ નથી. પર્યાયથી તો મુખ્યતા શું દેખાડવું છે, બંધાયેલ છે સ્પર્શાય એ દેખાડવું છે કે બંધાયેલ નથી સ્પર્શાયેલ નથી એ દેખાડવું? દેખાડવું છે તો અબદ્ધ સ્પષ્ટ, કારણ કે અહીંયા કોનો વિષય દેખાડવો છે, શુદ્ધ નહીં નો. પણ આચાર્યદેવ કહે છે કે જો શુદ્ધ નહીં નો વિષય છે, એનો અર્થ કે બીજે અશુદ્ધ નહીં નો પણ વિષય હોવો જોઈએ. ને તો સુધનીનો કેમ કેમ આવે. આ ભાઈ આ અપેક્ષાએ સારા છે તો વગર કહીએ શું સિદ્ધ થયું કે કોઈક હજી બીજી અપેક્ષાએ બીજી વાત રહેલી છે એમ. નઈક વાત સમજ, નઈ વાત આવી નઈ દ્વારા એનો અર્થ કયો, હજી બીજું પડખું કાંઈક બાકી છે, નહીતર નહીં ન આવે. તો અહીંયા સુધનૈની વાત કહી કુંદકુંદાચાર્ય, તો અમૃતચંદાચાર્ય એમાંથી શું વાત કાઢી કે બીજી નહીંથી અશુદ્ધ નહીંથી પર્યાર્થિક નહીંથી જોઈએ તો બીજો ભાવ પણ રહેલો છે. તો એ ભાવ દેખાડીને આચાર્ય કહે છે કે આની તો તને ખબર છે, તું એને તો સ્વીકારે છે, પણ મૂળ જે રહી ગયું છે એ સુધનૈનો વિષય. અને ફરીથી ગુરુદેવ શ્રી લીધું, પર્યાયની યોગ્યતા ન માને તો પ્રશ્ન નથી, અને આવા સુધનૈના વિષયને એ જો નહીં સ્વીકારે તોય પણ એને સમ્યક દર્શન નહીં થાય. પર્યાયગત યોગ્યતા નહીં સ્વીકારે તો પણ વિપરીતતા છે, અને આ સ્વભાવગત યોગ્યતાને નહીં સ્વીકારે તો પણ ત્યાં સુધી સમ્યક દર્શન પ્રયોજનની સિદ્ધિ થવાની નથી. માટે પ્રયોજન માટે ત્યાં સુધીની વાત એ કરે. તો એક ક્ષેત્ર આવગા સંબંધમાં આઠ કર્મથી બંધાયેલો છે, શરીરાદિ પૂદગલનો સ્પર્શ એટલે કે સંબંધ છે, પણ સ્વભાવની સમીપમાં જઈએ તો એ બંધાયેલો છું કે સ્પર્શાયેલો એ તો પર્યાય સાપેક્ષતાનો સંબંધ છે, દ્રવ્ય સ્વભાવમાં એ સંબંધ નથી. હવે બીજો બોલ, ગતિ ઉપરથી લીધું. પહેલી વાત હતી દ્રવ્યની, બીજી ક્ષેત્રની, ત્રીજો કાળ, અને ચોથો ભાવ. તો આપણે બીજા ઉપર આવીએ. સરસ દ્રષ્ટાંત છે, ગતિની વાત લે છે, જીવ ગતિમાં છે કે નહીં. અન્ય અન્ય, અન્ય એટલે જુદી જુદી, નવી નવી, દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ, નરક ગતિ, આવી ગતિ જેવું કાંઈ છે કે નથી જેવું, કે ખાલી એકરૂપપણું છે, પર્યાયમાં ગતિ આદિ નથી. ગતિ આદિ નથી તો આ સંસાર કોનો, ગતિ આદિ નથી તો આ આકુતા શેનું. અને ગુરુદેવજી આજે એક ધ્યાન ગયું હતું, આ શરીર કઈ ગતિ છે, આ શરીર જે છે એ ચાર ગતિમાંથી કઈ ગતિ છે, શરીર એ ગતિ નથી. શરીર છે એ તો એ પૂદગલનો એક ક્ષેત્ર આવગા સંબંધ છે, ગતિ નામ કર્મના નિમિત્તે જીવની પર્યાયમાં છે. એટલે શરીરે ન લેવું, અહીંયા ગતિ આવે તો અલગ અલગ ગતિ છે, અને અલગ અલગ ગતિમાં પૂદગલ શરીરના નિમિત્તે જીવનો આકાર અલગ અલગ છે. આ એનું નામ અહીંયા ક્ષેત્ર વ્યંજન પર્યાયથી વાત. જે ત્રીજો બોલ જે આવશે એમાં કોની વાત આવશે, અર્થ પર્યાયની. પહેલા દ્રવ્ય સાથેના સંબંધ, અન્ય દ્રવ્ય સાથેના, હવે બીજામાં શેની આવે, ગતિની. અને ગતિમાં જુદા જુદા શરીરમાં જુદો જુદો આત્માનો આકાર આવે છે એવી ક્યાંય શક્તિમાં ક્યાંય વાત, 47 શક્તિમાં નિયત પ્રદેશત્વ, પ્રદેશોની સંખ્યા નિયમિત નિયત નિશ્ચિત ચોક્કસ ક્યારે છે, સંસાર અવસ્થામાં કે સિદ્ધ દશામાં. દશાથી કોઈ પ્રદેશોની સંખ્યામાં ફરક નથી પડવાનો, પ્રદેશોની સંખ્યા તો કેવી છે, નિયત નિશ્ચિત છે. ફરક શું પડે છે કે સંસાર દશાની અંદર એ અસંખ્ય પ્રદેશનો આકાર જુદા જુદા શરીર પ્રમાણે છે, અને સિદ્ધ દશા થતા જ તે જ નિશ્ચિત આત્મ પ્રદેશનો આકાર છેલ્લા શરીરથી કિંચિત નોંધાય. એ બહુ સુંદર વાત લીધી છે આચાર્ય, કે પ્રદેશોની સંખ્યા કેવી છે, નિશ્ચિત. અને તેથી એમ કરીને નહીં માનતો કે સંસાર અવસ્થામાં પણ એનો આકાર નિશ્ચિત એકરૂપ જ છે. તો અહીંયા આપણને બીજા બોલમાં દ્રષ્ટાંત આપીને કે સંસાર દશામાં આત્માનો આકાર એક જ સરખો રહેતો નથી. જેવું જેવું શરીર મળ્યો છે, બાળકને બાળક રૂપે, મનુષ્યને મનુષ્ય, તિર્યંજને તિર્યંજ, તો એ છે. એના માટે એક દ્રષ્ટાંત આપણે થોડો દ્રષ્ટાંત લઈને આપણે પૂરું કરીએ. જેમ માટી, હવે કમળદળ, ઘડો, જારી, રામપાત્ર તો કદાચ ખબર નહીં હોય, પણ માટીના જુદા જુદા રમકડા બધા એવું તો કાંઈક ખ્યાલ હશે બધું, તો એ બધા કેવા છે, એમાં એકરૂપતા છે કે અલગ અલગ રૂપતા છે? જુદા જુદા આપણને દેખાય છે. માટીનો એક આકારનો ઘડો, પછી બીજો, ત્રીજો, એવી કોઈક વસ્તુઓ જે છે એમાં જુદા જુદા પણું છે કે એક પણું છે? આકારથી જોશું તો ભિન્ન ભિન્ન પણું છે. ઘડો એ કોઈ જારી નથી, જારી છે એ કોઈ રામપાત્ર નથી. આકાર પાજની મુખ્યતા જો જોશું, અને આવો જ દ્રષ્ટાંત આપણને હજી આગળ વૃદ્ધિયાની સમુદ્રનો, કે એ કોઈ પણ આકારને જોશું તો શું દેખાશે? ભિન્ન ભિન્ન પણું, અલગ અલગ પણું. પણ એ જ સમયે આકારને ગૌણ કરીને માટી ઉપર જો લક્ષ્ય કરશું તો શું દેખાશે? અલગ અલગ પણું, ભિન્ન ભિન્ન પણું કે એકરૂપતા દેખાશે? ફરીથી પહેલા સમય શું દેખાશે? અનેક પણું, ભિન્ન ભિન્ન પણું. અને બીજા સમય શું દેખાશે? એકરૂપ પણું. ક્રમે હોય ને, તો પેલા એકરૂપ પણું હોય પછી ભિન્ન પણું હશે, એક સાથે છે. વસ્તુનું સ્વરૂપ બે એક સાથે જ છે, જોવામાં ભલે કહેવામાં ક્રમ પડે. એક જ સમયમાં માટીથી એકરૂપ છે અને આકારથી અનેકરૂપ છે. ઘડો પણ લઈએ તો એ ઘડો એ માટી રૂપથી જોઈએ તો એકરૂપતા છે, અને એ જ ઘડો પેલા પિંડ રૂપે હતો, ઘડા રૂપે થયો, ફૂટી જાય તો ઠીકરા. એવા ત્રણ અવસ્થાઓથી જોશું તો ભિન્ન પણ છે, પણ એ જ માટીથી જોઈએ તો પિંડ હો, ઘડો હો કે એના ટુકડા હો, ત્રણેયમાં શું છે? આ જૈન દર્શનની આપણને અનેકાંત પણ શીખડાવે. આવું લોકો બીજી અર્થમાં લઈ લે કે ગમે જોવું એનું નામ નથી. વસ્તુમાં પોતાની એવી અવસ્થાઓ ભિન્ન ભિન્ન થાય છે, તો અવસ્થાઓથી જોઈએ તો અનેક પણ છે, અને દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો એક પણ. એના ઉપરથી આચાર્ય દે કહે છે, અનાદિ કાળથી તે પર્યાયની ભિન્નતા જોઈને, આકારોની ભિન્નતા જોઈને રાગ દ્વેષ કર્યા છે, પણ એના એકરૂપ સ્વભાવને જોઈને ક્યારેય વિતરાગતા પ્રગટ કરી નથી. માટે અહીંયા એ શુદ્ધનયના વિષયરૂપ એકરૂપ સ્વભાવને જોવા માટેની કળા આપણને અહીંયા આચાર્ય દેવ બતાવે.